તારીખ 24/10/1996 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 102
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનો 8મી ગાથા ઉપરનું પ્રવચન ચાલે છે. આનું 42 જે પારિગ્રાફ છે, શ્રીમદજીએ કહ્યું છે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને અત્યાર સુધી પદાર્થનો બોધ પામ્યો છે, પણ તે ઉપર લક્ષ્ય ન કરતા જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને આત્માનું લક્ષ્ય કરે તો આત્મધર્મ સહેજે કમાય છે. સવારે આપણે ત્યાં સુધી સાંભળી છે. જગતના અભિપ્રાય પ્રત્યે એટલે શું? સંપ્રદાયમાં જે પ્રચલિત માન્યતા ચાલતી હોય અને લૌકિકમાં જે પ્રચલિત માન્યતા ચાલતી હોય, લોકોનો શું અભિપ્રાય પડે છે, આમાં લોકો શું કહે છે, એ અનુસાર એણે પદાર્થનો એટલે ધર્મના જે તત્વો છે એનો બોધ પામ્યો છે. ધર્મ, આપણો ધર્મ આમ, આપણા ધર્મમાં આમ શું, એના ઉપર લક્ષ્ય ન કરવું જોઈએ, એના ઉપર લક્ષ્ય ન કરવું જોઈએ, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને આત્માનું લક્ષ્ય કરે, એટલે જ્ઞાનીની આજ્ઞા અનુસાર, જ્ઞાનીના અભિપ્રાય અનુસાર જો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે તો આત્મધર્મ સહેજે કમાય, તો પોતાનો આત્માનો સ્વાભાવિક ધર્મ પ્રગટ થાય, દર્શન જ્ઞાન ચારિત્ર. તો એમ કેમ કીધું કે આ લૌકિકનો અથવા સમૂહનો આ વિષય નથી, ધાર્મિક વિષય છે એ સમૂહનો વિષય નથી. જેમ ડાક્ટરની અંદર, ડોક્ટરી લાઈનની અંદર હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય એ હાર્ટનો બરાબર જાણતા હોય, અને હાડકાના સ્પેશિયાલિસ્ટ હોય એ હાડકોનું જાણતા હોય. હવે કોઈને હાર્ટનો દર્દ થાય, છાતીનો દુખાવો થાય, ત્યારે એ લોકોનો અભિપ્રાય પૂછે કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જાય? એમાં લોકોનો અભિપ્રાય કામ ન આવે, એમાં કાર્ડિયોલોજિસ્ટ કહે. હા, તમને તાવ આવ્યો હોય, સામાન્ય તાવ આવી જાય કે ઉધરસ થયું હોય, તો લોકો કહે કે ભાઈ તમે સુદર્શન લઈ લો, તો કહો કે ભાઈ તમે ફલાણું લઈ લો, ફલાણું લઈ લો, ઠીક છે સામાન્ય વાતમાં. પણ આવો ગંભીર રોગ હોય ત્યાં તો તે વિષયના તજજ્ઞ હોય તેનો જ અભિપ્રાય કામમાં આવે. એમાં સામાન્ય માણસનો અભિપ્રાય કે લોકોનો અભિપ્રાય કામમાં ન આવે. એમ આત્મકલ્યાણ છે એ એક ખાસ પ્રકારનો વિષય છે, એક ખાસ પ્રકારનો, જેને એમ કહેવાય કે ભયંકર ગંભીર ભવરોગને મટાડવાનો ઉપાય છે. આત્માનો જે ધર્મ છે એ પરિભ્રમણને એટલે ભયંકર ભવરોગને મટાડવાનો ઉપાય છે. એમાં સામાન્ય લોકોનો અભિપ્રાય ન કામમાં આવે કે લોકો શું કહે છે એના, એમાં તો એ વિષયના જે તજજ્ઞ હોય એવા જે જ્ઞાની પુરુષ છે એનો જ અભિપ્રાય કામમાં આવે, કેમ કે એના અનુભવી પુરુષ છે, એ ઉપાયના અનુભવી પુરુષ છે. હું કાંઈક જાણું છું, મારામાં તુલનાત્મક શક્તિ છે, એવી દંફાશ વડે કેટલાક જીવો અનંત જ્ઞાની મહાપુરુષો થઈ ગયા, તેમના અતિન્દ્રિય ન્યાયની તુલના કરતા નથી. પોતાને જાણપણાનો અહંભાવ હોય તો જે મહાપુરુષો હોય એણે જે વિષયમાં કહ્યું હોય એવા એના અતિન્દ્રિય ન્યાય, એના સાતિશય જ્ઞાનમાં જે વિષય આવતો હોય એની તુલના કરી શકતા નથી, એને તોડી શકતા નથી, એને સમજી શકતા નથી. ક્યાં સ્વસંદ પોષાય છે તે પ્રત્યે દુર્લક્ષ કરે છે, અને પોતાને જે સ્વસંદ પોષાય છે એનો પોતાને ખ્યાલ આવતો નથી, દુર્લક્ષ થઈ જાય છે. એને અપૂર્વ લોકોત્તર માર્ગ કેમ સમજાય એ વિષયનો જે અંતર્મુખનો અપૂર્વ માર્ગ છે એને ક્યાંથી સમજાય? એ માટે સત્પુરુષની ઉપાસના, વિનય, સત્સમાગમ કરવા જણાવ્યું છે. એટલા માટે એ વિષય સમજવા માટે સત્પુરુષની ઉપાસના કરવી. સત્પુરુષની ઉપાસના કરવી એટલે શું? કે એના સંગમાં, એની આજ્ઞાએ રહેવું, એમનો વિનય કરવો, એનો સત્સમાગમ વારંવાર કરવો, એમ જણાવ્યું છે. જ્યાં જ્યાં સમજવું ઘટે ત્યાં ત્યાં યથાર્થ સમજે, અને જે જે આચરવું ઘટે તે આચરે, એટલે અમલીકરણ પણ કરે. સમજે અને સમજણપૂર્વક જે સમજ્યા હોય તેનું અમલીકરણ પણ કરે. એટલે કે ધર્માત્મા જ્ઞાનીના માર્ગે જેને વર્તવાની કામના છે અને સત્પુરુષો જે સમજે છે, આચરે છે, તે જ મારે સમજવું છે અને આચરવું છે, તેવી સાચી જિજ્ઞાસા જેને છે તે આત્માર્થી છે. એ રીતે પોતે તરવાનો કામી છે, સંસારથી તરવાનો કામી છે, તે આત્માર્થી છે, એ ધર્માત્માના માર્ગે ચાલે છે. કેમ કે એ વિષયના એ અનુભવી છે. લોકો, સામાન્ય લોકો કાંઈ એ વિષયના અનુભવી નથી. એ આઠમી ગાથા ઉપરનું પ્રવચન પૂરું છે. હવે આપણે સમયની મર્યાદામાં ચાલવું છે, એટલે 17મી જે ગાથા છે પહેલા સંકેતની, કૃપાળુદેવે જે 751માં 3 પ્રકારના સંકેત વર્ણવા, એમાં એક 17મી ગાથા છે, એ પહેલા સંકેતની ગાથા છે. અને કોઈ પણ મુમુક્ષુ જીવને પરમાર્થ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પહેલું સંકેત આવે તો જ એને આગળ માર્ગ પ્રવેશ થાય એવું છે. જ્યાં સુધી પહેલું સંકેત ના આવે ત્યાં સુધી પરિણામનું ઠેકાણું ન પડે, પછી પરિણામ ઠેકાણે આવવા માંડે છે. એ ગાથા આપણે લઈએ, પાન 170. એ પહેલાના કોઈ પાના નથી લેવાનું ને? પાનું 170 આવે છે. 92-93 છે નહીં ને? હા, સવારનો જે વિષય લીધો છે તો પછી ને બરાબર બધા ગાથા સાથે બોલશું. સ્વચ્છંદ દર્શનના કારણરૂપ નૈગમને એ સંકેત કહેવું છે. જો ભાવિ જે સંકેત થવાનું છે એનું કારણ અહીંયા બતાવ્યું છે, એટલે ભાવિ નૈગમને એની વાત કરી છે. અહીંયા અહીંયા કહ્યું છે સંકેત, એને સંકેત તેને ભાગ્યું, પણ ખરેખર સંકેત નથી, સંકેતનું કારણ ગણી છે. અને ભાવિ નૈગમને એ પરમાર્થ સંકેત પ્રગટવાનું છે, એટલે એને કારણમાં કાર્યનો ઉપચાર કરીને સંકેત કહ્યું છે. એમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે કારણો છે. આ ગાથામાં બંનેની વાત છે. શું? ઉપાદાનની પણ વાત છે અને નિમિત્ત કારણની પણ વાત છે. એક કાર્ય થવામાં બે કારણ હોય, એક કાર્ય થવામાં પ્રત્યેક કાર્ય થવામાં બે કારણ હોય છે. એક ઉપાદાન કારણ એટલે આત્માની સહજ શક્તિ. ઉપાદાન કારણ કોને કહે છે? સ્વયં, જે સ્વયંની શક્તિ છે એને ઉપાદાન કારણ કહે છે. અને નિમિત્ત કારણ એટલે સંયોગ રૂપ વસ્તુ. તે કાર્ય થવામાં અનુકૂળ હોય એવા સંયોગને નિમિત્ત કહેવામાં આવે છે. કે જે ઉપાદાન પરિણમતું હોય ત્યારે સાથે હોય છે, એ વખતે ઉપસ્થિત હોય છે. હવે સ્વછંદ વિશે કહે છે. સ્વછંદ એટલે હું જાણું છું અને હું સમજો છું. ખાસ કરીને સ્વછંદમાં એ પ્રકાર ઊભો થઈ જાય છે કે હું જાણું છું અને હું સમજું છું. હું દેહાદીના કાર્યો કરનારો છું એવો મિથ્યા અભિપ્રાય. શરીરના કાર્ય મારાથી થાય છે એવો જે મિથ્યા અભિપ્રાય છે, એ અભિપ્રાય ત્યાગવા યોગ્ય છે. એ અભિપ્રાય આત્માને બાધક છે. અથવા એ મિથ્યા અભિપ્રાય છે એટલે મિથ્યાત્વ છે, તેનો ત્યાગ કરવાનું અહીં કહ્યું છે. શું? મિથ્યા અભિપ્રાયનો ત્યાગ કરવાનો અહીંયા કથન છે. મતાગ્રહ એટલે કુળધર્મ લૌકિક રૂઢિને અનુસરતો જે મિથ્યા મત, તે સર્વજ્ઞ કથિત અનેકાંત ધર્મથી સિદ્ધ વસ્તુ તત્વમાં વિરોધરૂપ હોય તે બધા મિથ્યા પક્ષ છે. તો મતાગ્રહ એટલે પોતાના કુળ ધર્મનો આગ્રહ કરે એ પણ મતાગ્રહ છે. લૌકિક રૂઢિને અનુસરે તો પણ તે મતાગ્રહ છે. અને ભગવાને જે અનેકાંત માર્ગ કહ્યો છે અને વસ્તુનું સ્વરૂપ કહ્યું છે એનાથી ફેર પડે તો પણ તે મિથ્યામત છે, અથવા ગ્રહિત મિથ્યા છે. મિથ્યામત છે એટલે ગ્રહિત મિથ્યા છે, તે મિથ્યા પક્ષ છે. તેનો ત્યાગ કરીને સદગુરુ એટલે જ્ઞાનીના લક્ષ્ય વર્તે. વર્તમાન પુરુષાર્થવાળા સદગુરુ શું કહે છે તેનો આશય સમજી લે. શું? તેનો આશય સમજી લે. આશય આ વિષય ઉપર આપણે ચાલે છે કે આત્મ પોતાના આત્મકલ્યાણના નો જેની અંદર અભિપ્રાય હોય એને અહીંયા આશય કહેવામાં આવે છે. હા, પુરુષાર્થવાળા વિશેષણ એટલા માટે લગાડ્યું છે કે જ્ઞાની એટલે કોઈ એમ કે શાસ્ત્ર જ્ઞાન છે માટે જ્ઞાની એમ નહીં, જેનો અંતર પુરુષાર્થ વર્તે છે. આમ તો શું છે, ઓળખાણમાં એ વિષય એટલા માટે આવે છે કે જે મુમુક્ષુ પોતે પુરુષાર્થ કરતો હોય અંતરમાં, એને પુરુષાર્થ શું ચીજ છે એ સમજાય છે. એ પુરુષાર્થની કઠિનતા શું છે, એ પુરુષાર્થનું સ્વરૂપ શું છે, અને એ પુરુષાર્થ અનંતકાળમાં પોતે કેમ કરી શક્યો નથી, કે જ્યારે પુરુષાર્થની શરણે ચડે ને ત્યારે એને ખબર પડે છે એ બધી વાત. પછી એ પુરુષાર્થનો પરાક્રમ કરીને જેઓ પાર થયા છે એવા જ્ઞાની પુરુષનો એને ખ્યાલ આવે છે, ઓળખાણ આવે છે. ઓહો, આ તો આટલો બધો પુરુષાર્થ કર્યા પછી જ્ઞાની થયા છે, એ રીતે એને ઓળખે છે ત્યારે એને ખરું બહુમાન આવે છે. વર્તમાન પુરુષાર્થવાળા સદગુરુ શું કહે છે તેનો આશય સમજી લે અને તે જ અર્થનું ગ્રહણ કરે. એ કેવી રીતે આત્મકલ્યાણ બાજુ વળેલા છે અને એમના કથનમાં આત્મકલ્યાણ બાજુ બીજાને પણ એ કેવી રીતે વાળે છે એ આશય બરાબર સમજી લે અને તે જ અર્થનું ગ્રહણ કરે અને એ જ ભાવનું ગ્રહણ કરે. તો તેને પ્રત્યક્ષ કારણ રૂપે સંકેત કહ્યું છે. તો એને પ્રત્યક્ષ કારણ, કેવું કારણ? સંકેતનું એ પ્રત્યક્ષ કારણ છે. કારણને પણ એક વિશેષણ લગાડ્યું કે અત્યારે એને પ્રત્યક્ષ, એટલે અત્યારે એને સંકેતનું કારણ વર્તે છે. આજ એને સંકેત થશે, પરમાર્થ સંકેત એને થશે. હા, એમને પુરુષાર્થ પણ જોયો, એમની અંતર્મુખતા પણ જોઈ, અને ઓળખાણ થઈ એટલે એમને સંકેતનું કારણ ભેટ્યું, પરમાર્થ સંકેતનું કારણ ત્યાં પ્રગટ થઈ ગયું. કેમ કે એમાં આત્મ સ્વભાવ પ્રગટ છે. નાનીની દશામાં, સદગુરુની દશામાં આત્મ સ્વભાવ પ્રગટ છે, એટલે એમાં સ્વભાવ સ્વરૂપના દર્શન થયા. શેના દર્શન થયા? સ્વભાવ સ્વરૂપના દર્શન થયા. સ્વભાવ અને પોતાના સંકેતમાં શું થવાનું છે કે સ્વભાવ સ્વરૂપનું દર્શન થવાનું છે. નિજ સ્વરૂપનું જે દર્શન થવાનું છે એ પણ સ્વભાવ સ્વરૂપનું દર્શન છે, અને સામે જ્ઞાનીના દર્શન થયા એ પણ સ્વભાવ સ્વરૂપના દર્શન થયા, એટલે એને કારણ કહેવામાં આવ્યું છે. પ્રત્યક્ષ યોગ સિવાય એવી ઓળખાણ સંભવિત નથી, માટે પ્રત્યક્ષ યોગનું ઘણું મોટું મૂલ્ય આંકવામાં આવ્યું છે. બીજાનો તો પ્રશ્ન રહેતો નથી, એ તો સવાલ જ રહેતો નથી કે પહેલું સંકેત પ્રગટ ન થાય ને કોઈને બીજું સંકેત પ્રગટ થાય, એવું તો બને નહીં કોઈ દિવસ. દુર્ઘટના છે કે જાતની અંતરદૃષ્ટિ પ્રગટે તો ઓળખાય ને, બાહ્ય દ્રષ્ટિથી ઓળખાતા નથી, કેમકે બહારમાં કોઈ ચિહ્ન નથી. અને અંતરદૃષ્ટિના વિષયમાં યોગ્યતા માંગે છે ઉપાદાન. પોતે અંતર્મુખનો માર્ગ શોધતો હોય, પોતાની અંતર ખોજ ચાલતી હોય, અને એ ખોજમાં અપૂર્વ જિજ્ઞાસા વર્તતી હોય, એવા કાળમાં અંતર્મુખનો માર્ગ બતાવનાર પ્રત્યક્ષ સદગુરુ સત્પુરુષ મળે ત્યારે એની નજર પડે છે. આમ કહેવા માંગે છે એ સ્વરૂપ પોતે, આત્મ સ્વરૂપ પોતે પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે. સ્વભાવ પણ અંતર્મુખ સ્વભાવી છે, અને ત્યાં પ્રગટ પરિણમન પણ અંતર્મુખતાનો છે. એ જ્યારે જ્ઞાનમાં ભાસે છે, એ સંવેદન સ્વરૂપ હોવાથી એ પ્રકારની અસરને ઊભી કરે છે, ત્યારે એની અંદરમાં પ્રત્યક્ષ સંકેતનું કારણ ઉત્પન્ન થયું એમ કહેવામાં આવે છે. ના, એ પ્રશ્ન નથી બનતા, એવું ન બને. ઓળખાણ થઈ તો એ નિર્વાણ પદ સુધી પહોંચી જશે. પાછી વિજય એવો સવાલ નથી, નિર્વાણ પદ સુધી પહોંચી જશે. પહેલું સંકેત નથી આવ્યું એટલે પછી ક્યાંથી પરિભ્રમણ ચાલુ થઈ ગયું? પહેલું સંકેત આવે પછી જ પરિણામ છે એ લઈને કરે છે. બીજા સંકેત પ્રત્યેની ગતિ થાય છે. પહેલું સંકેત થયા પછી બીજા સંકેત પ્રત્યે પરિણામની ગતિ ચાલે છે. બીજું સંકેત થાય પછી પરમાર્થ જે ત્રીજું સંકેત છે એના પ્રત્યે પરિણામની ગતિ ચાલે છે સહેજે સહેજે. એ પહેલાં કોઈ પરિણામનું ઠેકાણું પડતું નથી. શું કહે છે અહીંયા? કે એને આજ એ તેજ અર્થનું ગ્રહણ કરે, એટલે તેજ ભાવનું ને તેજ આશયનું ગ્રહણ કરે તો તેને પ્રત્યક્ષ કારણ રૂપે સંકેત કહ્યું છે. અખંડ જ્ઞાન સ્વરૂપ સદગુરુ તે પ્રત્યક્ષ કારણ છે. અખંડ જ્ઞાન સ્વરૂપ એવા જે સદગુરુ છે એ પ્રત્યક્ષ કારણ છે. આમ અહીં પછી ગુરુ ઉપર ઉપચાર કર્યો. એ પોતે ગુરુ જ પ્રત્યક્ષ કારણ છે. તેમની યથાર્થ પ્રતીતિ થતાં લાયક જીવને પરમાર્થે સ્વતત્વનું લક્ષ થાય છે. એવા સદગુરુની યથાર્થ પ્રતીતિ થતાં લાયક જીવને, બધાને નથી થતી પણ તે પ્રકારની યોગ્યતાવાળા જીવને પરમાર્થે સ્વતત્વનું લક્ષ થાય છે. એ તો છે, આત્મા એટલે સ્વતત્વનું લક્ષ થાય છે ત્યારે બીજું સંકેત પ્રગટે છે. આત્મા આનંદમય સહજ સુખ સ્વરૂપી છે એવું ભાન થોડા વખતમાં એ પ્રગટ કરશે. પરમાર્થ સંકેત છે એમાં એ ભાન આવવાનું છે કે આત્મા આનંદમય છે સહજ સુખ સ્વરૂપી છે એવું ભાન એ જીવ થોડા વખતમાં જ પ્રગટ કરશે. એવી લાયકાતવાળાને અહીં સંકેત કહ્યું છે. એવી જે યોગ્યતા અત્યારે વર્તે છે એને પણ અહીંયા સંકેત કહેવામાં, તે ભૂમિકાનું તે સંકેત છે એમ કહે છે. એ ભૂમિકાનું એ સંકેત છે. આ સ્થૂળ અને વ્યવહાર સંકેત છે, કારણ કે પૂર્વ પર્યાય છે ને એટલે વ્યવહારમાં જાય છે. નિશ્ચય સંકેતની પૂર્વ પર્યાય છે એટલે વ્યવહાર સંકેતમાં જાય છે. એ પરિણામ સ્થૂળ છે. ઓલા જે સંકેતના પરિણામ થવાના અનુભવના કાળે એ સૂક્ષ્મ છે, એની અપેક્ષાએ આ સ્થૂળ છે. પછી અપેક્ષા લીધી સ્થૂળમાં. ઓલા જે પુણ્યપાપના ભાવ સ્થૂળ છે એમ નહીં, એવા સ્થૂળ નહીં, એની અપેક્ષા એ સૂક્ષ્મ છે. સામાન્ય રીતે જે પુણ્યપાપના પરિણામ થાય એ તો ઘણા સ્થૂળ છે એ નહીં. એટલે કે બોધ બીજની અપૂર્વ રુચિ કરશે તેના કારણરૂપ સંકેત છે. બોધ બીજ એવું જે બીજું સંકેત છે, શું એની અપૂર્વ રુચિ કરશે અને એના કારણરૂપ આ સંકેત છે. સદગુરુના લક્ષે ગુરુ આજ્ઞાએ વર્તનાર જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. સદગુરુના લક્ષે ગુરુ આજ્ઞાએ વર્તનાર જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. આમ વાત સાદી લાગે, એમાં શું ગુરુ આજ્ઞાએ વર્તવું, સદગુરુના લક્ષે એ કે એ પ્રમાણે આજ્ઞાએ વર્તવું, પણ એ આજ્ઞાએ વર્તવું એટલું સહેલું નથી. 147માં લીધું ને, આજ્ઞામાં એકતાન થયા વિના એકતાન થવું એ એટલું સહેલું નથી. બધા પ્રતિબંધ છોડવાનો વારો આવે છે. આજ્ઞામાં એકતાન થવા જાય ત્યાં પ્રતિબંધ અને પ્રકૃતિ એ બેને છોડવાનો વારો આવે છે. એટલે જરા કઠણ પડે છે. આમ લાગે સાદું કે એમાં શું ગુરુ આજ્ઞા આપણે રહી જવું, ગુરુ આજ્ઞામાં ઘણી વાતો આવી જાય છે. શું કહે છે, સદગુરુનું લક્ષ્ય ગુરુ આજ્ઞાએ વર્તનાર જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. નિર્વાણ પદ સુધી પહોંચી જશે. નૈગમ નયના અંશે તેને કારણ સંકેત કહ્યું છે. આ નૈગમ નયથી વાત છે. ભાવિ નૈગમ નય પ્રમાણે ભાવિમાં એને સંકેત પ્રગટ થવાનું છે. ઉપાદાનનું વીર્ય ઉછળીને જે સહજ હા આવી છે કે આ જ છે, શું હવે ઉપાદાનની વાત કરે છે. અહીં સુધી નિમિત્તની વાત કરી. ઉપાદાનમાં શું થયું છે એ વખતે, કે ઉપાદાનનું વીર્ય ઉછળીને ઉત્સાહ ઉમંગ છે, આત્મકલ્યાણ કરવાનો ઉમંગ છે. ઓહો, મને ભવિષ્ય મનુષ્ય ભવ મળ્યો છે અને આ ભવમાં મારે મારું આત્મકલ્યાણ ચોક્કસ ચોક્કસ કરી લેવું છે, ખચિત કરી લેવું છે. એવું જેનું વીર્ય ઉછળ્યું છે અને અંદરથી સહજ હા આવી છે કે આ જ છે, આમ જ કરવાનું છે, ત્યાં પૂર્ણ અખંડ જ્ઞાન સ્વરૂપ નિર્મળ નિર્મળ તત્વ છે, તે હું પણ આદર કરવા યોગ્ય છે એવો આત્માનો જ ભાવ અંતરંગમાં સહેજે ઉલછો છે, તે નિશ્ચય સંકેતનું કારણ છે. અંદરમાં આમ છે, અંદરનું પરિણામ અને આમ થયેલું છે. કે પોતાનું જે સ્વરૂપ સદગુરુ પાસેથી શ્રવણમાં મળે છે એની એને રુચિ પ્રગટ થઈ ગઈ છે કે આ જ તત્વ છે અને એના પ્રત્યે એને ખૂબ જ આદર ભાવ આવે છે. ફરીથી ઉપાદાનનું વીર્ય ઉછળીને જે સહજ હા આવી છે કે આ છે જે સાંભળ્યું છે તે એના પ્રત્યેનો ભાવ આવ્યો, જોર આવ્યું ત્યાં. પૂર્ણ અખંડ જ્ઞાન રૂપ જ્ઞાન સ્વરૂપ નિર્મલ તત્વ છે તે જ હું, તે જ હું પણ આદર કરવા યોગ્ય છે એવો આત્માનો જ ભાવ અંતરંગમાં સહજ ભાવે ઉછળ્યો છે. આત્માનો ભાવ ઉછળ્યો છે અંદર, આત્મામાંથી ઉલ્લાસ આવ્યો છે. ક્યાંથી ઉલ્લાસ આવ્યો છે? આત્મામાંથી ઉલ્લાસ આવ્યો છે. ઉલ્લાસ બે પ્રકારે આવે, એક ઉપર ઉપરના રાગથી ઉલ્લાસ આવે અને એક અંતરાત્મામાંથી ઉલ્લાસ આવે, એમાં બેમાં ફરક છે. આ અંતરાત્મામાંથી ઉલ્લાસ આવ્યો છે તે નિશ્ચય સંકિતનું કારણ છે. હા, એ અનુદય તરફ જનારા પરિણામ અહીં છે. અનુદય ચાલુ થાય છે કેમ કે પૂર્વે એવો કર્મ એને બાંધ્યો નથી કે આવો ઉલ્લાસ આવે, એટલે કર્મમાં જોડાઈને એ ઉલ્લાસ નથી આવ્યો, એ અંદર આત્મામાંથી આવ્યો છે. હા, ચૈતન્યમાંથી ચૈતન્યની ભાવના આવી છે એમ કે શું તે નિશ્ચય, એટલે ત્રીજા પરમાર્થ સંકિતનું કારણ છે, નિર્વિતક સંકિતનું એ કારણ છે. જીવ અજીવ આદિ નવ તત્વ જો આ કારણ છે, બીજું કોઈ કારણ નથી. નિશ્ચય જે નિર્વિકલ્પ સંકેત છે એનું આ એક જ કારણ છે, બીજું કોઈ કારણ, બાકી બધું કોઈ કારણમાં નથી લાગુ પડતું, આ કારણમાં લાગુ પડે છે. કેમ કે આ અપૂર્વ છે, બીજું બધું તો તત્વ અભ્યાસ કર્યો છે અને બીજા બધા સાધન કર્યા છે, પણ આ જે કરવા યોગ્ય છે તે આ કર્યું નથી. જીવ અજીવાદી નવ તત્વ, છ દ્રવ્યનું જાણપણું, ધારણા એ શ્રદ્ધા નથી. શું? જીવ અજીવાદી નવ તત્વ તત્વનો અભ્યાસ કરે ત્યારે, છ દ્રવ્યનું જાણપણું એ બધું શાસ્ત્રનો અભ્યાસ કરે ત્યારે, અને એ બધું જાણવા મળે જ્ઞાનમાં ધારણા થાય એ કાંઈ શ્રદ્ધા નથી. પણ અપૂર્વપણે, કેમ કે એ તો બધું પૂર્વાનું પૂર્વ કરેલું જ છે, શાસ્ત્રનું જ્ઞાન તો પૂર્વના પૂર્વે કર્યું છે, પણ અપૂર્વપણે આત્માના પુરુષાર્થનું સહેજે સ્વરૂપ સન્મુખ થવું તેને વ્યવહાર સંકેત કહ્યું છે. શું? અપૂર્વપણે આત્માના પુરુષાર્થનું વળાંક આવે, અંતર્મુખનો સ્વરૂપ સન્મુખતાનો વળાંક આવે, સ્વરૂપ સન્મુખ થવું એને વ્યવહાર સંકેત કહ્યું છે. કેમ કે પૂર્વ પર્યાય છે ને, માટે વ્યવહાર સંકેતમાં જાય. વ્યવહાર સંકેત કયો? કે નિશ્ચય સંકેતનું અંગભૂત કારણ કયો? શું? વ્યવહાર કહેવાનું કારણ કે હજી એ શુદ્ધતા વર્તમાનમાં વર્તતી નથી. પ્રગટ જે શુદ્ધતા નિશ્ચય સંકેતમાં થવાની છે એ હજી પ્રગટ થઈ નથી. અહીંયા પદ્મનંદી પંચમિષ્ટિકામાં કહ્યું છે કે આ બહુ પ્રચલિત ગાથા છે પદ્મનંદી આચાર્યદેવની, કે તત્પ્રતિ પ્રીતિ ચિતેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. આત્માને અધ્યાત્મ વાતો સદગુરુ સમાગમે જે લાયક પ્રાણીએ ભાવાર્થના લક્ષ્ય પ્રસન્નચિત્ત એ પ્રમાણે સાંભળી છે, આટલી વાત લીધી છે. સાંભળવામાં કેટલી વાત લીધી? કે એક અધ્યાત્મનો વિષય, આડોઅવળો કોઈ વિષય નહીં. અધ્યાત્મની વાત એટલે આત્મ સ્વરૂપની વાત. સદગુરુ સમાગમે એટલે અનુભવી પુરુષના સમાગમે, જે લાયક પ્રાણી એટલે પોતાની યોગ્યતા પ્રગટ થઈ છે એવો જીવ, ગમે તે અને ગમે તેને રુચિ થાય છે એવું બનતું નથી. ભાવાર્થના લક્ષ્ય એ જે કહે છે શું એનો ભાવાર્થ પકડે અથવા આશય પકડે અહીંયા, અને પ્રસન્નચિત એટલે રુચિ, પ્રસન્નચિત એટલે રુચિ, તીવ્ર રુચિ, અપૂર્વ રુચિ એ પ્રમાણે સાંભળી છે. એમાં આત્મા કેવો સાંભળ્યો છે? કે આત્મા અક્રિય જ્ઞાતા સિદ્ધ ભગવાન જેવો અવિકારી. કેવો છે આત્મા? કે અક્રિય છે, શક્તિ સ્વરૂપ હોવાથી તે અક્રિય છે અથવા નિષ્ક્રિય છે. જ્ઞાતા એટલે જ્ઞાન સ્વભાવે છે, અને જેવા સિદ્ધ પરમાત્મા છે પૂર્ણ શુદ્ધ એવા એવો જ અવિકારી છે વર્તમાનમાં અથવા ત્રણેય કાળે, શાંત નિર્મળ ત્રિકાળ પૂર્ણરૂપ શુદ્ધ છે એમ જે માને છે તે જીવને ભાવિ નિર્વાણ ભાજન કયો છે એવા આત્માની રુચિ એનો સ્વીકાર માને છે એટલે એનો રુચિમાં સ્વીકાર થાય છે. જ્યારે આત્મરસથી એ વિષય જ્યારે ચાલતો હોય છે આત્મરસપૂર્વક, આત્મા શાંત શાંત નિર્મળ સ્વરૂપ છે, ત્રિકાળ પૂર્ણ શુદ્ધરૂપ છે, અને એ સાંભળતા એની રુચિ પણ એવી જ પ્રત્યે અંદરમાં આત્મા રૂચે આત્મ સ્વભાવ રૂચે એ જીવને ભાવિ નિર્વાણનું ભાજન એટલે પાત્ર કહેલો છે. ભાજન એટલે પાત્ર, પાત્રતામાં એ જ વાત લેવી છે. પાત્રતામાં શું વાત લેવી છે કે ભાવિ મોક્ષનું પાત્ર થાય તેને પાત્ર પાત્રપણું એટલે પાત્રતા કહેવામાં આવે છે. સ્વછંદરૂપ મિથ્યાગ્રહના ત્યાગને તેને સહજ પ્રાપ્તિ થાય છે, અને એવા જીવને સ્વછંદનો પણ અભાવ હોય છે અને મિથ્યાગ્રહનો પણ એને ત્યાગ થઈ જાય છે સહેજે સહેજે. પણ સંસાર દેહાદી રાગની પ્રીતિ રાખીને આત્માના નામે જે કોઈ જે કાંઈ કરશે તેને સ્વછંદ બમણો થવાનો છે. શું કહે છે જુઓ, પણ સંસાર દેહાદી રાગની રુચિ પ્રીતિ એટલે રુચિ રાખીને એટલે એને ગમે, પ્રીતિ એટલે ગમે, એને સંસાર ગમે, સંયોગ ગમે, રાગ ગમે, અને છતાં આત્માનું નામ લેતો જાય કે મેં તો આત્માના કલ્યાણ માટે આ બધું કર્યું છે, આત્માના કલ્યાણ માટે આ બધું કર્યું, કાંઈ ને કાંઈ ધર્મ સાધન તો કરે જ મનુષ્ય છે, એટલે તેને સ્વછંદ બમણો થવાનો છે. તે ભલે સમયસાર પંચાધ્યાયી જેવા ગ્રંથો ભણ્યો હોય, દ્રવ્યાનું યોગના ગ્રંથો છે અને અધ્યાત્મના ગ્રંથો છે, દ્રવ્યાનું યોગ અને અધ્યાત્મ બે છે એની અંદર. સમયસારમાં પણ દ્રવ્યાનું યોગ અને અધ્યાત્મ છે, પંચાધ્યાયીમાં પણ દ્રવ્યાનું યોગ ને અધ્યાત્મ છે. એવા ગ્રંથો ભણ્યો હોય છતાં તેની બધી ધારણા મફતમાં નકામી જાય, એ બધું ભણેલું ભણેલું કાંઈ એમાં કામ આવે, રુચિ જોઈએ એમ કહે છે. શું છે, સ્વરૂપની રુચિ જોઈએ. પરીક્ષા વિના ધર્મના નામે આંધળી અર્પણતા કરી તેનાથી હિત માને, પોતાની વર્તમાન અવસ્થા શું કામ કરે છે, જ્ઞાન દશા તે શું છે તેનું લક્ષ્ય સમજ્યા વિના પ્રમાદમાં નિરાતે પોઢે છે, તેને પુરુષાર્થ તે શું, અને રાગ ટાળવારૂપ જ્ઞાનનું જ્ઞાનમાં ટકવું તે શું, તેની કાંઈ ખબર નથી. કેટલા બોલ લીધા છે, એક તો પ્રથમ પરીક્ષા કરવી જોઈએ, એમને એમ પ્રવેશ ન ચાલે આમાં, પરીક્ષા વિનાનો પ્રવેશ આમાં ચાલે નહીં. બરાબર પરીક્ષા કરી, પરીક્ષા વિના ધર્મના નામે આંધળી અર્પણતા કરી દઈએ, લોલમાં લોલ દેખાદેખીથી કરી લઈએ, શું સમજ્યા વિના કરી લઈએ, અને તેનાથી પોતાનું હિત માને, પોતાની વર્તમાન અવસ્થા શું કામ કરે છે એટલે એને વર્તમાન અવસ્થા ઉપર ખ્યાલ ધ્યાન તકેદારી નથી, કાળજી નથી, સાવધાની નથી, એ શું કામ કરે છે એનો ખ્યાલ નથી એટલે અવલોકન નથી, જ્ઞાન દશા તે શું છે તેનું લક્ષ્ય સમજ્યા વિના, જ્ઞાન દશાને ઓળખ્યા વિના, જ્ઞાન દશાનો ભાવ ભાષા વિના, શું સમજ્યા વિના, લક્ષ્ય સમજ્યા વિના એટલે ભાવ ભાષા વિના, પ્રમાદે પ્રમાદમાં નિરાતે પડે છે એટલે કે કોઈ પણ જાતની અંદરમાં પહેલાં તો ઊંઘ ઉડી જવી જોઈએ, દર્શન પરેશ આવે ત્યારે ઊંઘ ઉડી જાય, દર્શન પરેશ આવે ત્યારે શું થાય, ઊંઘ ઉડી જાય, ખાવાનું પણ ન ભાવે, એ પ્રકાર આપણે થોડો ચર્ચામાં ચાલે છે એમ લઈ લેવું. તેને પુરુષાર્થ શું છે, પ્રમાદમાં છે તેને પુરુષાર્થ શું છે એની એને ખબર નથી. અંદરનો પુરુષાર્થ શું છે એ ખબર નથી. એ પુરુષાર્થ એવો છે બધા પ્રતિબંધને તોડી નાખે અને પ્રકૃતિને પણ તોડે. તે શું અને રાગ ટળવારૂપ જ્ઞાનનું જ્ઞાનમાં ટકવું તે શું તેની કાંઈ ખબર નથી. રાગ ટળી અને જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય છે એની કાંઈ ખબર નથી. સ્વછંદ રોકવાની કળાનું તેને ભાન નથી. સ્વછંદ રોકવાની કળા એટલે ટેકનિક. આમ તો શું છે માનાદ નીચેની જ ગાથા છે એ વિષય ઉપર તો કે માનાદિત શત્રુ મહાન નિજ સંદે ન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. એ પોતાની મેળે ટાળવા માંગે તો ટળે નહીં, પણ જો ગુરુના ગુરુના ચરણમાં જાય તો સહેજે એનો નાશ થઈ જાય છે. એ એની કળા છે. ચરણમાં જવું એટલે એ કહે એ પ્રમાણે અમલીકરણમાં ચાલવું પડે. એમ ખાલી ફિઝિકલ નજીકતા હોય એમ નહીં, ભાવથી આવવું જોઈએ, ભાવની નજીકતા આવવી જોઈએ. સ્વછંદ રોકવાની કળા એ ભાવની નજીકતા છે. તેનું તેને ભાન નથી, છતાં હું જાણું છું તે જ સાચો એ માન્યતાની પકડ હોવાથી વિષય કષાયની અંતરંગ પ્રવૃત્તિ ટળે નહીં. એમાં વિષય કષાયની અંતરંગ પ્રવૃત્તિ ટળે નહીં, કાંઈ એમાં ફેર ન પડે. કારણ કે સમ્યક જ્ઞાન વિના સાચો વિવેક હોય નહીં. સમ્યક જ્ઞાન વિના અથવા યથાર્થતા વિના સાચો વિવેક હોય નહીં. અને એથી દેહાદીની સગવડતા પ્રત્યે રાગ તથા પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ તેને રહેશે જ. પ્રતિકૂળતામાં એકદમ દ્વેષ થઈ જશે. શું કેમ કે દેહાની દેહાદીની સગવડતા અને રાગની રુચિ છે તો પ્રતિકૂળતા વખતે દ્વેષ આવ્યા વિના રહેશે નહીં. જે તુચ્છ પદાર્થમાં ધીરજ ખોઈ બેસે છે, એટલે સામાન્ય પ્રસંગમાં પણ ધીરજ ખોઈ બેસે છે અને માને છે કે અમે આત્માનું સ્વરૂપ જાણ્યું છે, તેણે સ્વછંદ પૂછ્યો છે. જ્યાં જ્ઞાતાપણું છે ત્યાં પરભાવ રાગાદી કષાયમાં ટકનું થાય નહીં. અને જ્યાં મિથ્યાગ્રહની પકડ છે ત્યાં નિર્દોષ જ્ઞાતાપણું હોય નહીં. માટે કહ્યું છે કે એટલા માટે મૂળ ગાથા ઉપર આવે કે માટે કહ્યું છે કે સ્વછંદ મતાગ્રહ છોડી સદગુરુના લક્ષ્ય વર્તે તો પરમાર્થ સ્વરૂપના હેતુરૂપ કારણરૂપ સંકિતની પ્રાપ્તિ થાય છે. એ તો શું છે કે જ્યારે એને ગુરુનું ઓળખાણ થાય ત્યારે પછી એનું એકનું જ લક્ષ્ય રહ્યા કરે. દૂર રહીએ તો પણ એનું જ લક્ષ્ય રહીએ ને નજીક રહીએ તો પણ એનું જ લક્ષ્ય રહ્યા કરે. એની જેમ આત્મા જોવે એને આત્મા દ્રષ્ટિમાં રીમા કરે એમ પ્રથમ જ્યારે પહેલું સંકેત થાય ને સદગુરુની ઓળખાણ થાય એટલે એ દ્રષ્ટિમાં રીમા કરે, બીજું કાંઈ આવે નહીં. એવી ભાવની સમૃદ્ધતા થઈ જાય છે. હા, વૃત્તિ રહે અને અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થાય. એટલે મહિમા આવે. એનો અર્થ શું છે કે અપૂર્વ થઈને મહિમા આવે, એ મહિમા ખસે નહીં. એમ અને સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ ભાવ આવે. પરમેશ્વર બુદ્ધિ થાય, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય ત્યારે બીજે પડખે એને સર્વ પ્રાણીમાં દાસત્વ ભાવ આવે ત્યારે પ્રથમ સંકેતની પ્રાપ્તિ થાય છે. જેનું લક્ષ્ય સાચે સાચા આત્મા પ્રત્યે હોય તે સ્વરૂપમાં બીજી કલ્પના ન કરે અને પ્રત્યક્ષ સદગુરુ આજ્ઞા એ વર્તે. જેમ સવળા ઘડા ઉપર બીજા અનેક ઘડા સવળા રહે તેમ આત્માથી સુપાત્ર જીવને બધોય સોળું થાય છે. બધા પ્રસંગો અનુકૂળતાના પ્રતિકૂળતાના જે જે બધા ઉદયો આવે એ બધા એને સવળા થાય. અને દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષમાં તો સવળું થાય એમાં કંઈ કહેવાનો વિષય રહેતો નથી. તેને બધું સવળું થાય છે અને સ્વચ્છંદી માનાર્થીને ઊંધા ઘડાની જેમ બધું અવળું થાય છે અને સવળો પ્રસંગ પણ અવળો થઈને પરિણમે છે. માટે સદગુરુનો સમાગમ પરમ ઉપકારી અને આશ્રયભૂત કયો છે એ આ ગાથાનો સાર છે. એ રીતે પ્રથમ સંકેતનો વિષય ગુરુદેવશ્રીએ પ્રવચનમાં લીધો છે.
ભગવાન પરમ કૃપાળુ ગુરુદેવ.